भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वकारण कारणाय अवतारिणे श्री स्वामीनारायणाय नमो महासमर्थाय रूपनिधानाय श्री घनश्याम महाराजाय नमो नमः। वन विचरणकारिणे महातपस्वी श्री नीलकंठवर्णि राजाय नमो नमः। सदानंददायिने आनंदघन मूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद मुने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने नमो नमः। श्री ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री शतानंद मुनि ने स्वरूपानंद स्वामी ने भाई रामदास स्वामी ने भाई आत्मानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद मुनि आधारानंद स्वामी ने मम गुरु श्र राधारमण स्वामी ने नमो नमः। सर्वे धामस्य मुक्तेभ्य प्रकट संत भक्तेभ्यो नमो नमः।
આજે નૂતન વર્ષ 69 શરૂ થયું, ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ ભગવાનની આજ્ઞામય અને મૂર્તિમય આખું વર્ષ વીતે। વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, અમદાવાદવાસી નરનારાયણ આદિ દેવો, ભુજમાં નરનારાયણ આદિ દેવો, ધોલેરામાં મદન મોહનજી મહારાજ આદિ દેવો, જૂનાગઢમાં મદન મોહનજી રણછોડરાય રાધારમણ દેવ આદિ દેવો વગેરે વગેરે, છપૈયાના ઘનશ્યામ મહારાજ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ આદિને, મૂળીપતિ રાધાકૃષ્ણ દેવ વગેરેને પ્રાર્થના કરીએ। સર્વ સંતો સંપ્રદાયના આચાર્યો બધાને પ્રાર્થના કરીએ ભગવાન આપણું વરસ પ્રભુમય ને ધર્મમય રાખે। વડતાલથી આચાર્ય મહારાજે સૌ શિબિરાર્થીને નવા વર્ષના જય સ્વામિનારાયણ સહ આશીર્વાદ કર્યા છે। તદઉપરાંત બધા વડીલ સંતોએ, દોરાજી શ્રી મોહન પ્રસાદ સ્વામીએ અને ધોલેરાથી ધર્મસ્વરૂપ સ્વામી વગેરે સંતોએ પણ બધા શિબિરાર્થીઓને જય સ્વામિનારાયણ કહ્યા છે. હજારોની સંખ્યામાં પવિત્ર ભૂમિ તીર્થધામ કુંડળની ઉતાવળીને આરે આપણે બધાએ બેસીને ભગવાન સંભાળીએ છીએ. આનાથી વિશેષ ભગવાનની કૃપા શું હોય? આનાથી મોટો જીવનનો લાભ શું હોય? અમારે કરશન કાકા, અનિલભાઈ, પાર્થ વગેરે પરિવાર, એમના કુટુંબના સભ્યો, એમના ભાઈઓ ખીમજીભાઈ, દાસભાઈ, એમના પિતાશ્રી, માતુશ્રી તથા બધા ભોળા ભાલા ભક્તો, ઇન્દોરવાસી બધા ભક્તો ખૂબ ભાગ્યશાળી કે આવા શિબિર કરાવે એવા ઇન્દોરમાં તમારા ગ્રુપમાં ભગવાનના ભક્તો છે, જેણે આવડો મોટો ભગવાનને રાજી કર્યાનો લાભ લીધો છે. વાલા ભક્તો, શિબિર જેટલી મહત્તા સંપત્તિની નથી. જીવનમાં વિણાઈ વિણાઈને સાર સાર જેવા બધા ભક્તો ભેગા થયા હોય અને 8 દિવસ સુધી ભગવાનનું ભજન કરતા હોય એવા માહોલમાં આપણને કાંઈ પણ સેવા મળે તે મોટા સદભાગ્ય કહેવાય. આપણે સત્સંગનું સુખ લેવા આવ્યા છીએ તો સત્સંગનું સુખ જ લેવું છે. પછી આખું વર્ષ બધી ધમાલ કરવાની છે, કોણ ના પાડવાનું? પણ અત્યારે આપણે શાંતિથી વૃત્તિઓ પાછી વાળીએ, ભગવાનમાં જોડાય છીએ. સંસાર વ્યવહાર સગા વાલા બધું ભૂલી જવું છે, લેતી દેતી બધું ભૂલી જવું. આ તો હું કહું છું કે આજ દિવાળી થઈને આજ 2 વર્ષ થયું ને આજકાલ ભાઈ બીજ થશે એટલે બધાની યાદ રહે તિથિ વારની, નહીતર તો એ ભૂલાઈ જાય, ખબર જ ન રહે હું તારીખ ને હું તિથિ. અહીંયા ભગવાનના ભક્તોની સાથે રહેતા રહેતા ભજન કરતા કરતા વૃત્તિઓ પાછી વળે છે. આમ તો શિબિરો ઘણી બધી કરાવી. 11મી શિબિર ભૈલાલભાઈ કંડારીવાળાએ કરાવી, 12મી શિબિર અને પ્રતિષ્ઠા આપણા ડભાણવાળા ઘનશ્યામભાઈ અને મધુબેને કરાવી, 13મી શિબિર બધાએ ભેગા થઈને કરાવી, 14મી શિબિર કાંતિકાકા બોચાસણ એ ડોશીમાને ડોહા દીકરો દેવેન્દ્ર એમણે કરાવી, 15મી નાના ભગત પ્રવીણભાઈ, 16મી સરેશભાઈ અને રમેશભાઈ સાવલિયા, 17મી ભીમજીભાઈ સવાણી કચ્છ દેશના હાલ લંડનમાં અને અત્યારે શિબિરમાં બિરાજે છે, 18મી નૈનાબેન રમાબેન લંડનવાળાએ કરાવી, 19મી જીવરાજભાઈ વસાણીએ કરાવી, 20મી વાણકા પરિવાર અમરશીભાઈ ગલ્લાભાઈના ચારે દીકરો આવો એમણે 20મી શિબિર કરાવીને વળી પોરસચંદ મહોત્સવના પણ મુખ્ય યજમાન થયા. ઘણો બધો એ કુટુંબીએ સત્સંગનો લાભ લીધો, અત્યારે તેઓ પણ શિબિરમાં ઉપસ્થિત છે, એમનો બધો પરિવાર પણ સત્સંગની નિષ્ઠા સેવા ભક્તિ સારા કરે છે. આમ આપણા ગ્રુપમાં કોઈ એવા અબજોપતિ તો નથી, પરંતુ એમના દિલમાં ભાવ એટલો બધો છે કે એની આગળ અબજો ડોલર પણ કંઈ વિસાતમાં નહીં. સાચી જગ્યાએ સાચી રીતે ભજનમાં જોડાઈએ એવી રીતે સંતો ભક્તો માટે પોતાનું જીવન બનાવવું, સંપત્તિ બનાવી દેવી, ઘર બાર કુટુંબ બધું ભગવાનને અર્થે કરી નાખવું, આવી ભાવના ભગવાને એમને આપી છે, એ જ એમના મોટા સદભાગ્ય છે. વાલા ભક્તો, આવા હરિભક્તો કે જેઓ એક એક આખી આખી શિબિર ઉપાડી લે અને આપણને બધાને આઠ આઠ દિવસ સુધી રમાડે, જમાડે, ખવાડે, ભજન કરાવડાવે, આથી બીજું શું જોઈએ. આ બધા ભક્તોને લાખો ધન્યવાદ છે. એમને જે ભગવાને સમજાવ્યું છે તે પણ ઉત્સાહથી, પ્રેમથી સૌ આવા લાભ લઈને આપણને લાભાન્વિત કરે છે. માટે આ તમામ ઉત્સવ શિબિર કરાવનારાને એકવાર આપણે તાળીથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ મારા બધા ભાભાઓને યાદ કરું. રાત દિવસ ખૂબ ભાભાઓની સેવા છે. આજ 82 વર્ષ છે. મારે વાત કરવી છે કે આ ભાભા જો ન હોય ને તો અહીંયા અમે શું કરીએ. આ 200-300 વીઘા જમીન, ગૌશાળામાં 50-60 ગાયો, એક તો ત્યાં ચંદ્રગુપ્ત છે, એને કોણ બાંધે ને કોણ નીરે. આ દરબાર ગઢમાં કોણ બેહે, મંદિર હાચવે કોણ, ઓફિસોમાં કોણ બેહે. એટલે અહીંયા જે વડીલો અને વડીલાની સાથે અમારે માધદેવ છે, ગોવિંદભાઈ ખેની છે, અમારે ઓલા જયંતિભાઈ છે, બધા ઘણા નાની ઉંમરના છે. વડોદરામાં બધા ખૂબ સમર્પિતો છે. એવા કાંઈ વૃદ્ધ હોય એવું જ નથી. બધા કાલીબાગ અને વડોદરા મંદિરના થઈને 200-300 જેટલા થાય, જે રાત દિવસ મંદિરમાં સંતો સાથે રહીને સંતોની જેમ જ સેવા કરે. ફેર એટલો કે એમને વ્યવહાર ધંધા હોય એટલે ક્યારેક કામ પ્રસંગે ઘરે જાય અને પછી મંદિરમાં સાધુ હારે સેવા કરે. એ પણ શાબાશી દેવા જેવું છે. લોકોને એક બહુ મોટું આશ્ચર્ય એ થાય છે કે આ બધા ભાભાઓ મોટી ઉંમરના હંપીને રહેશે ખરા એવું મને પૂછે. મને કે આ લોકોના સ્વભાવ તો હવે ગઢા માણાના એવા હોય. મને કે ઝઘડો બગડો નથી કરતા? મેં કીધું નથી કરતા. મને કે બહુ કહેવાય? મેં કીધું આ તો બહુ ડાયાશ, કોઈ દી બાંધતા નથી. મને કે નહીતર બાંધે. મેં કીધું આ બાંધે ને, બાંધતા નથી. કેમ નથી બાંધતા? બહુ ડાયા. એને ખબર છે બાધ્યામાં કોઈ હોવા જ નહીં, હંપીને રહેવામાં મજા. સારું છે. એટલે આ પરેશભાઈ મદ્રાસ નાના એવા સ્થળે આવી ગયા, અમારે અશોક પુરાણી, એને કઈ બહુ ઉંમર મોટી નહીં. આમાં એવું નથી, ફૂકાઈ ગયેલી ગુવારની સિંગ જેવા થઈ જાય પછી સમર્પિત થવાય. ના ભાઈ ના, તાજા મજાના ટમેટા જેવા હો ને તોય થવાય. આવો, આજ શિબિરનો 4th દિવસ, વિક્રમ સંવત 2069, કાર્તિક સુદ પડવો, 82 વર્ષ, તારીખ 14/11/2012, બુધવાર. વાલા ભક્તો, આજના થોડા સદવિચારો આપને આગળ રજૂ કરું છું. જ્યાં સુધી હું દેહ છું આ ભાવ રહેશે ત્યાં સુધી ગમે તેટલો ઉપદેશ સાંભળશું, સંભળાવશું કે સાધનો પણ કરતા રહેશું, છતાં ભગવાનનો અનુભવ નહીં થાય. આ કોઈ મોટા પુરુષનું ચિંતન છે? અદ્ભુત ચિંતન છે. હું આત્મા છું એમ સમજવું એ આધ્યાત્મિક માર્ગનો પાયો છે. પાયા વિના બિલ્ડિંગ રહે નહીં. દેહભાવ કાઢવો જ જોઈએ. આત્મભાવ, બ્રહ્મભાવ જ આપણામાં આપણે જગાડવો જ જોઈએ. દેહભાવ રાખીશું પછી ગમે એટલો ઉપદેશ કરશું, કરાવશું, સાંભળશું, સંભળાવશું, પણ એવા અનંત સાધનો દ્વારા પણ ભગવાનનો અનુભવ નહીં થાય. માટે દેહભાવ કાઢવો જરૂરી છે. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં આ બાબત ઉપર બહુ બહુ જ કહ્યું છે. આપણે આના માથે ધ્યાન દેવું જોઈએ. શિક્ષાપત્રીમાં પણ 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવત્યને કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વથા, આ વાત લખી છે. એના ઉપર ગુણાતીતાનંદ સ્વામીએ આખી જિંદગી વાતો કરી છે. ખૂબ ખૂબ વજન છે આત્મરૂપે થવાના ઉપર, ખૂબ ખૂબ વજન છે. એનું આપણે થોડું ધ્યાન દેવું જોઈએ આમાં, અને દેહથી અલગ આપણે આપણા આત્માને માનવો જોઈએ. મારા ગુરુ સદગુરુ શ્રી રાધારમણ સ્વામીને આજે હું વંદના કરું છું બેસતા વર્ષને દિવસે. એમના જીવનનો એક હું પ્રસંગ તમારી આગળ કહું. જ્યારે સ્વામી બહુ બીમાર હતા અને અમે સ્વામીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ તપાસ માટે લઈ ગયા અને સ્વામીને તપાસ કર્યો પછી સ્વામીના સ્વાદુપિંડની કોથળીમાં કેન્સરની ગાંઠ નીકળી. 3.5 સેન્ટીમીટર ઉપર એક દોરો. ડૉક્ટરોએ મને એક બાજુ બોલાવીને વાત કરી કે આવું છે. ત્યારે નડિયાદના બીજા હરિભગત કે સ્વામી આ વાત ગુરુદેવને કહેશો નહીં. એટલે મને થોડીક નવાઈ લાગી. મેં કેમ, તો કે આવું દર્દીને કહેવાય નહીં કે તમને આવું છે એમ. મેં કહ્યું હશે વાત સાચી, પણ કે તો અમે તો સંતો છીએ એટલે અમારે તો કહેવાય એવું. મેં કીધું હા, સંસારમાં ન કહેવાય. એટલે મેં સ્વામીને તરત જ વાત કરી. મેં કીધું સ્વામી તપાસ થઈ ગઈ, આપને શરીરમાં કેન્સર છે સ્વાદુપિંડની કોથળીમાં, અને આપનું શરીર 1 મહિનો રહેશે કે વધીને 3 મહિના રહે જો થોડુંક કેન્સર ઓછું સ્પીડમાં ફેલાય તો. મન કે બહુ સારું એમ કહીને મારી સામે હસ્યા. મન કે બહુ સારું. એટલે આ વાત છે એ મોટા પુરુષની જે મેં અનુભવ્યું છે. પછી મારે આમ બોલબોલ કરવાની થોડીક ટેવ ખરી નાનેથી. એટલે એક દિવસ વળી મેં મારા ગુરુને હાથ જોડીને એવું પૂછ્યું કે સ્વામી તમારા શરીરનો અગ્નિ સંસ્કાર ક્યાં કરીએ? મને કે આને ઠીક પડે ને બાળી દેજે ને. બેઠા શબ્દો એના. મને કે આને ઠીક પડે ને બાળી દેજે ને, આવું બોલે. શરીર અને આત્માનું જે અલગપણું છે એ મોટા પુરુષોમાં જોવા જેવું હોય છે. જ્યારે આપણે દેહને જ હું માનીએ છીએ એટલે દેહના સુખ દુઃખ પોતાના મનાય છે, દેહનું માન અપમાન પણ પોતાનું મનાય છે, અને આપણે હર્ષ શોકની નદીઓમાં તણાતા જઈએ છીએ અને બહુ હર્ષમાં અને શોકમાં જીવીએ છીએ. આપણી સ્થિતિ ખહી ગયેલી છે. વાસ્તવિક પોઈન્ટ ઉપર આપણે નથી. આપણે માયામય જીવ છીએ. દેહ છે એ માયા છે. દેહમય રહેવું એટલે માયામય થયા. માયામય દેહમાં ભળીને માયિક બની ગયેલા આપણે માયિક વિષયને, માયિક માન સન્માન સુખ દુઃખને પોતાના માનીને હેરાન હેરાન કરોડો યુગોથી લાખો જન્મથી થઈએ છીએ. માટે વાત સમજીને દેહથી અલગ થવું, અલગ માનવું એ બહુ જરૂરી છે, બહુ જ જરૂરી. ભાવનગરમાં દાદાગુરુ હતા અમારા, વનાભાઈને ખબર છે. કારના બારણામાં સ્વામીનો હાથ આવી ગયો. અતિ વૃદ્ધ ઉંમર હતી. હાથ આવી ગયો, અંદર શેપો કાઢી નાખે ને, જાણે કે પોતાનું કપડું આવી ગયું હોય એમ ધીમે રહીને કે હાથ આવી ગયો છે, બારણું ખોલો. હવે આ બધી વાતો એ મોટા પુરુષોમાં દેખાય છે. હલવીપુરમાં લક્ષ્મણ દાદા હતા, પડી ગયા તે હાથ ભાંગી ગયો ને બધું પાટો બાંધ્યો હતો, ને અમે ભગતજીને બધા ખબર કાઢવા ગયા હતા. આ હાથ એક હાજો હતો, તો માળા ફેરવતા જઈને પૂછ્યું કે દાદા કેમ છે? તક બહુ સારું છે, ભજન થાય છે કે? જો આ હાથ સારો છે, માળા ફરે છે, બાકી આપણે શું દેહાય રે? આવા બધા ખુમારીવાળા, દેહથી જુદા રમનારા, જેમ પૂર્વે થયેલા મોટા પુરુષો આત્મનિષ્ઠા રાખીને જીવન જીવ્યા હશે એ વાતો ગ્રંથોમાં લખાણી છે. આપણે એમને મળ્યા નથી, જોયા નથી, પણ આ બધા તો મેં જોયા છે. મારી દેખેલી વાત કરું છું. બિલકુલ શરીરથી અલગ રહેનારા, જ્યારે આપણે શરીર રૂપ થઈ ગયા છે, બહુ મોટી ભૂલ કરી નાખી છે આપણે, બહુ મોટી ભૂલ કરી નાખી છે. હા, એ બધા જે શરીરો બેઠા છે એ શરીરોમાં એક એક આત્મા છે, ચાહે પુરુષ હોય, ત્યાગી હોય, ગ્રસ્ત હોય, બાઈ હોય, ભાઈઓ હોય, બધા એ શરીરમાં એક એક એનો નિયંત આત્મા છે. એ આત્મા અલગ છે ને ખોળિયું અલગ છે. આપણે હવ હવનું શરીર લઈને ફરીએ છીએ ને એમાં અહંતા મમતા કરીને બેસી ગયા છીએ, એટલે દેહના સુખ દુઃખને પોતાના માનીને હર્ષ શોકમાં ઢહડાતા જ રહ્યા. ભજન ન થાય ને, હર્ષ શોકમાં ઢહડાય, એનાથી નિર્વિઘ્નપણે અખંડ ભજન ન થાય. માટે ભજનની ભૂમિકા એ તો બ્રહ્મ ભૂમિકા છે, અને એ કેળવા વગર સતત શ્રીહરિ ભજાતા નથી, ભક્તિમાં વિઘન થયા કરે. શરીરમાં સુખ દુઃખ આવે ને ત્યારે વિઘન થાય. માટે આત્મનિષ્ઠા બહુ જરૂરી બાબત છે. એની અનેકાનેક વાર મહારાજે વાતો કરી છે, ગોપાલ સ્વામીએ કરી છે, ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે, ટૂંકમાં બધાએ કરી છે, અને આપણે બહુ વાતો થઈ છે, પણ એનો અમલ થતો નથી. અમલ કરવો બહુ જરૂરી છે. કેમ જે તે વિના ભગવાનનો અનુભવ નહીં થાય. જબરવાત છે. મારા ગુરુ કે આને ઠીક પડે ને બાળી દેજે ને, સવાલ જ નથી. આને વળી આઈ બાળજો, કાંઈ બાળજો, આમ કરીજો, તેમ કરીજો, કાંઈ નહીં, આને ઠીક પડે ને બાળી દેજે. કે લે, મારે ને એને કાંઈ લેવા દેવા જ નથી, શરીરને મારે એમ વાત આ છે. જ્યારે આપણે તો એટલું બધું શરીર અરે એ જ છે. હે બોલો, અદ્ભુત હતા એ સંત, અદ્ભુત હતા. ફોટો પાડવા નો દીધો, જિંદગી આખી અમે થાકી ગયા વિનંતી કરીને, એમ જ કે આનો ફોટો પાડીને હું કામ. છેલ્લે બીકેશાના દવાખાનામાં સ્વામીને દાખલ કર્યા હતા, અને અમને એવું લાગ્યું કે હવે સ્વામીનો દેહ નહીં રહે, એટલે અમે ભેગા થઈને વિચાર કર્યો કે એકાદો ફોટો હોય તો આપણે કોકને દેખાડવા થશે કે આ અમારા ગુરુ હતા. પછી કાંતિભાઈ દર્દી હતા, એ બહુ સ્વામીની સેવા કરતા છે અત્યારે, કે ભાઈ કે ભાઈ ક્યાં, એને અમે કહ્યું કે તું ભાઈ કોક સ્ટુડિયામાં જા અને કેમેરાવાળાને લઈ આવ્યો, છેલ્લે એકાદો ફોટો પ્રાર્થના કરીને પડાવી લઈએ. એ ભાઈ બોલાવીને આવ્યો, નામ આવીને ઊભા, ખાટલામાં બેઠા હતા દવાખાનામાં અમારા ગુરુ. મને કે શું છે આ, એટલે કીધું કે એક ફોટો પાડવા દો. મને કે કેમ? મેં કીધું એક ફોટો નથી ને તમારો, એટલે અમને ઈચ્છા છે કે એક ફોટો તમારો હોય તો સારું. મને કે નહીં. મેં કીધું એક પાડવા દો. અમે બધા વિનંતી કરતા હતા, ભંડારી સ્વામી, ભગતજી, ધર્મજીવન સ્વામી હતા, બધાએ કીધું કે એક ફોટો પાડવા દો. તાર કે ના ના, આનો ફોટો પાડીને હું શું કે, આનો ફોટો ન હોય, ફોટો ભગવાનનો હોય, રવા દો કે નથી પાડવો. અમે બહુ કીધું, પછી ઓલા કાંતિભાઈ કે ના ના સ્વામી પાડીએ છીએ એક. એ ભાઈ પાડ, તો કે જો પાડતા નહીં હું માથે ઓટી જઈશ. પછી મારા મનમાં એમ થયું કે ઈચ્છા નથી તો પછી શું કામ કોચવવા, એટલે મેં કહ્યું કે સ્વામી નહીં પાડીએ, બસ તમે રાજી એમ. પછી કેમેરાવાળાને કીધું ભાઈ જવા દે, અમારે નથી પાડવો, ફોટો ન પાડવા દીધો. પછી સ્વામી ધામમાં ગયા, એમની ઈચ્છા નહોતી, એટલે પછી અમે ફોટો ન પાડ્યો. પછી કહ્યું કે ગમે ત્યાં ક્યાંક સ્વામીનો ફોટો હશે તો ગોતી લેવું સત્સંગમાં, ક્યાંક ઉત્સવ સમયમાં બીજે ત્રીજે ગયા હશે ને કોઈકે પાડ્યો હશે તો. સ્વામી ધામમાં ગયા પછી અમે બધે બહુ ખોળ્યું. સ્વામી જે જે ઉત્સવ સમયમાં હાજર હોય ત્યાં બધા આલ્બમ જોયા, પણ સ્વામી ક્યાંય પોતાનો ફોટો જ ન આવે, એટલે ક્યાંયથી ફોટો ન ચડ્યો. પછી એક ઊંઝાના રાજેશભાઈ હતા, એણે એકવાર સ્વામી ઊંઝાના મંદિરમાં બેઠા બેઠા વચનાવત વાંચતા હતા ને એણે ફોટો પાડી લીધેલો. એક ફોટો ચડ્યો પછી, જે ફોટો અત્યારે સત્સંગમાં પ્રસિદ્ધ છે. એવા હતા. દેહ હારે કઈ સંબંધ નહીં એમ, અને આપણે આખો દિવસ દેહ હારે જ સંબંધ છે. દેહને તો પારિકું માનતા જ નથી. એ બધા દેહને પારિકો માનીને જીવનારા. આપણે દેહને પોતાનો માનીને જીવીએ છીએ, આટલો ફેર છે. મોટા મોટાની સ્થિતિઓ જોઈ છે. જેતપુરમાં શ્રી હરિદાસજી સ્વામી હતા, જબર સાધુ. રાજકોટના જોગી સ્વામી આપણે જોયા છે. ભુજના પુરાણી ઘનશ્યામ સ્વામીને આપણે જોયા છે. સેવા છે, એની સાથે વાતો કરીશ. સમર્થ સાધુ બધા એવા જે મોટા પુરુષો છે એમના જીવનમાં જોઈએ છીએ તો ખ્યાલ આવે છે કે એ લોકો દેહથી અલગ વર્તતા. પોતાને આત્મા માનીને પરમેશ્વરને સોંપાયેલા, ભગવાનમય થયેલા એ મોટા પુરુષો, જેને જગતના કોઈ વિષયોમાં તાન નહીં, એવા મોટા સાધુના જીવન જોઈને આપણે પણ એવી રીતે ભજનપરાયણ થવું જોઈએ. આત્મા માનીને શ્રીહરિનું સ્મરણ કરવું જોઈએ. એવી સત્સંગમાં અનેકાનેક બહેનો થઈ ગઈ, તેદી પણ થઈ ગઈ, આજ પણ થઈ ગઈ, હજી એ છે ભાઈઓ બહેનો એવા. એ બધાને આજે બેસતા વર્ષના દિવસે લાખો વંદન કરું છું. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે મહારાજ અમને પણ બધાને એવી રીતે બ્રાહ્મી ભૂમિકાએ અખંડ તમારી ઉપાસના કર્યાનું બળ આપજો. આમ સૌ શિબિરાર્થીઓ ઉપર રાજી રહેજો. બાકી તો કેવું છે આપણું, પસંદ કરો છો કાંઈ બીજું અને ચર્ચા કરો છો પરમાત્માની, તેથી જ પરમાત્મા મળતા નથી. કોઈ ટોન્ટ માર્યો. પસંદ કરો છો કાંઈક બીજું અને ચર્ચા કરો છો પરમાત્માની, ભગવાન ક્યાંથી મળે? તમે ભગવાનની ખાલી ચર્ચા જ કરો છો, અને જ્યારે પસંદગી કરવાની થાય છે ત્યારે ભગવાન સિવાયનું કાંઈક પસંદ કરીને બેહો છો, એને જ અંગીકાર કરો છો, ભોગવો છો, જાણો છો, માણો છો, મેળવો છો, એનાથી જ હર્ષિત થાવ છો. ભગવાન ક્યાંથી મળે? માટે આ આપણા અંતરનું જે ડબલપણું છે ને એને આપણે સમજીને કાઢવું પડે. સિંગલ જીવન થાય ને તો બહુ સારું, વાતો કંઈક બીજી કરવાની ને અંદર કંઈક વાસના બીજી ને આ બધું બહુ ખરાબ લાગે. જેવા અંદર એવા બહાર, જેવા હોઈએ એવા જીવીએ ને તો વહેલા ભગવાન ભેગા થઈએ, બાકી દમ પાખંડમાંથી તો કાંઈ હાથમાં આવવાનું છે જ નહીં. આપણને એવી બધી બહુ આદત છે, આમ હારા દેખાવાની ને આમ આગેવાન થવાની. માય કાંઈ હોય ને એ માયલું, અને મોટભાના દીકરા થવાના દાંડિયાનો પાર નહીં, એમને ધૂણ ધૂણ જ કરીએ મફતના, હેરાન થવા સારું. થોડુંક વિચારવું જોઈએ કે આ સાલું આવું કેમ હું કરું છું એમ. ઘડીક આમ બોલીએ ને ઘડીક આમ બોલીએ ને ઘડીક આમ કરીએ ને ઘડીક આમ કરીએ. કોકે કહ્યું કે તમે ગમે એટલી સારી વાતો કરો એનાથી લોકોને કાંઈ અસર થવાની નથી. કેમ જે લોકો આપણા કર્મોને જોઈને આપણું માપ કાઢે છે. હે ભાઈ, તમે ગમે એટલી સારી ચર્ચા કરો, સારી વાતો કરો, બ્રહ્માંડ ફાડી નાખી એવી, એનાથી લોકોને આપણો વજન નહીં પડે. લોકો આપણું આચરણ જોઈને આપણો મહિમા રાખે છે, આપણી મોટી મોટી વાતો સાંભળીને નહીં. માટે જીવન બનવું જોઈએ એવું જીવન. એક વાત, આપણે જેવું જાણીએ છીએ તેવું જ માનવા લાગીએ અને તેવું જ આચરણમાં લઈ લઈએ તો ભગવાન પામવામાં કાંઈ બાકી જ નથી. આપણે જેવું જાણીએ છીએ બધા શિબિરાર્થીઓ, એવું જ માનવા લાગીએ અને તેવું જ આચરણમાં લઈ લઈએ તો ભગવાન પામવામાં કાંઈ જ બાકી નથી. અભ્યાસ કરીએ, આજ નૂતન વર્ષમાં ઠરાવ કરીએ કે આપણે હવે આમ જ જીવવું છે. આજ દિવસ સુધી તો જે કર્યું તે 68 સુધીની સાલ જેમની ગઈ એમની, પણ હવે 69થી આપણે ખરેખર સાવધાન થઈ અને આપણા જીવનને ઉન્નત બનાવવું છે, ભગવાનને સંતો ભક્તોને ગમે એવું કરવું છે, સુધરવું જ છે. જેટલા સુધારા નજરે ચડે એટલા કરવા જ છે. ભગવાનને પ્રાર્થના કરીએ, આજ રૂડો ઠરાવ કરીએ આગળ વધવાનો. જો કે જે દિવસથી આપણે સત્સંગમાં આવ્યા, શિબિરમાં આવીએ છીએ, આત્મીય સભ્ય થયા છીએ, ભજન સમય કથા બધું કરીએ છીએ, થોડો થોડો સુધારો થાય જ છે, પણ હવે તો સ્પીડથી સુધારો કરવા મંડાઈ પડવો છે એવો આજના નૂતન વર્ષે ઠરાવ કરીએ. એટલું કહીને હું મારી કથાને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.